अथ आरार्तिक आरती।
प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद
भवसं भव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरानाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं हे सर्वोपरि श्री हरि वहला वहला हरि कृष्ण महाराज करुणा कर जो श्री हरि सदा राजी रहे जो महाराज ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय नमो श्री सहजानंद स्वामी ने नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो श्री स्वामी नारायण
भगवान की जय।
श्री हरि कृष्ण महाराज
की जय।
श्री लक्ष्मी नारायण
देव की जय।
श्री राधा कृष्ण
देव की जय।
श्री धर्म भक्ति वासुदेव
की जय।
श्री रणछोड़
राय की जय।
श्री नर नारायण
देव की जय।
श्री गोपीनाथ जी
महाराज की जय।
श्री राधा रमण
देव की जय।
श्री मदन मोहन जी
महाराज की जय।
ओम नमः पार्वती पत हर हर महादेव। वाला भक्तों આજે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો 183મો પાટોત્સવ અભિષેક આદિ સંપન્ન થયો। આજથી 183 વર્ષ પહેલા આ ધરતી ઉપર બ્રહ્માનંદ સ્વામી દ્વારા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે
કમળ ઘાટનું આ વિશાળ મંદિર નિર્માણ કરાવી એમાં સૌનું કલ્યાણ કરે એવા પોતાના સ્વરૂપો ભગવાને પોતાના હાથે સ્થાપ્યા. આજે આપણે એમના અભિષેકના આરતીના દર્શન કરી સર્વ કોઈ પાવન થયા છીએ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ મનુષ્ય જન્મમાં આવું ભગવાનનું ભજન દર્શન અને કથા વાર્તાનું શાંતિથી ઘોર કળી કાળમાં પણ સુખ માણીએ છીએ. વાલા ભક્તો, આજે દુનિયાના શ્રેષ્ઠ એવા તીર્થધામ વડતાલમાં પવિત્રાનંદ સ્વામીના બાંધેલા આ પવિત્ર સભા મંડપમાં આપણે ભગવાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ સૌના અભિષેકના દર્શન કરી અને ભગવત કથામૃતનું પાન કરવા બેઠા છીએ. આ સમયમાં વડતાલ પીઠાધિપતિ ધર્મધુરંધર આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જેઓએ 50 વર્ષ ઉપરાંત હરિકૃષ્ણ મહારાજની આગળ ઉભા રહીને દરરોજ શણગાર આરતી પછી 1.5 કલાક ધૂન બોલાવી છે, ડેઇલી 50 વર્ષથી વધારે વર્ષ, એવા વડતાલના એક સુરવીર પાર્ષદ હીરા ભગતના આશીર્વાદથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન અને દક્ષિણ દેશ વિભાગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીની પ્રેરણાથી અજમેરા પરિવાર ઈશ્વરભાઈ, એમના દીકરા સુરેન્દ્રભાઈ, જયંતભાઈ, મનોજભાઈ, સન ઋષિ આ બધા પરિવારના યજમાન પદે આ પાટોત્સવ, આ કથા વગેરે સર્વ આનંદ આપણે બધા લૂંટી રહ્યા છીએ. વાલા ભક્તો, પૂજ્ય નવતમ સ્વામીની ઈચ્છા હતી કે વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળવી છે, સૌને સંભળાવવી છે. કેમ જે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ આ દુનિયા ઉપર આવીને સર્વ શાસ્ત્ર કરતા શ્રેષ્ઠ શાસ્ત્ર તરીકે જેમને બિરદાવ્યું છે, એથી વધારે એની શ્રેષ્ઠતા માટે કોઈના શબ્દોની પ્રમાણની જરૂર નથી એવા આ ગ્રંથને વડતાલ સભા મંડપમાં આપણે સાંભળી રહ્યા છીએ. વાલા વાલા દેશ દિશાવરમાંથી સંતો પણ ભગવાનના દર્શનાર્થે અત્રે ઉપસ્થિત થયા છે, એમની પણ અમૃતવાણીનો આપણને લાભ મળનાર છે. થોડી વાર કથા સાંભળ્યા પછી આપણે સંતોના પણ 2 મીઠા બોલ સાંભળીને હૈયું ટાઢું કરશું.
સ્કંદ વાચ તતો હૃષ્ટા કાશ્યપેયા મંથસ્થાનમુપેત્યતે પુનર્વર્ષસહસ્રં ચ મંથંતિ સ્મ પયોનિધિમ.
કાલે સમુદ્રનું મંથન કરતા કરતા પહેલું વહેલું ઝેર નીકળ્યું. બધાએ વિનંતી કરી, ભગવાને ભોળાનાથને આજ્ઞા કરી, સૌના ભલા માટે ભોળોનાથ એ કડવાશ પી ગયા. એટલે જ એને આપણે મહાદેવ કહીએ છીએ. મીઠાશમાં તો હવ ભાગ રાખે, કડવાશમાં કોણ ભાગ લે? સારી વસ્તુ લેવા માટે બધાય પડાપડી કરે, પણ નબળી વસ્તુને પોતાને માથે લઈ લે એ સાચો સંત છે. કડવાશ લઈ લે. ઓલે અમરેલીના મૂળદાસને આપણે લાખો વંદન કરવા ઘટે છે. બે જીવને બચાવવા માટે એણે બહુ મોટો લોકનો દોષ માથે લઈ લીધા. કેવું કડવું પીધું છે એને. હે માણા નાના છે કે મોટા, એના પારખા આવે ટાણે થાય. ભોળાનાથને સામાન્ય તો ન માનવા જોઈએ. કેમ જે કોઈ થી ન લેવાય એવું કાળકૂટ ઝેર એણે અંજળીમાં લઈને પેટમાં પધરાવી દીધું. તમે બધા સુખી થાવ કેશ છે ને જબરી વાત. પણ એ સમર્થ એટલે એનાથી થયું. ઘણા માણસો બીજાને સુખી કરવા માકડની દવા પી જાય છે કે તમે તમારે સુખી થાવ હું જાઉં છું. પણ એ ધંધો કરવાની શિક્ષાપત્રીમાં ના છે. એને એમ કે શંકરે જયારે પીધો તો આપણે હું વાંધો એ ના કરાય. એ ઝેર પીધું ન કહેવાય. આપણે મરીને ઉલટાના કોકને ઝેરમાં નાખ્યા કહેવાય. ઝેર પીધું કોને કહેવાય ખબર છે? સહન કરી લ્યો ને એને ઝેર પીધું કહેવાય. મરી જવાની તો ના છે, સહન કરવાની વાત છે. વડોદરામાં બળવંતરાય મહેતામાં સુખબીર સિંહજી કરીને એક પૂનાના નેચરોપથીના ડોક્ટર હતા, એની પાસે મેં ટ્રીટમેન્ટ લીધેલી. પેલા ઉપવાસ કરાવે ને નેચરોપથીમાં, તો મને ઉપવાસે ચડાવી દીધો હતો શાસ્ત્રી મહારાજ. 14 કરાવ્યા બોલો. મેં કીધું હવે કેટલાક? મને કે સહેડે સાર, મરાઠી ભાષામાં. મને કે સહેડે સાર, સહન કરવા મજા છે. મને કે સમજી જાઓ, જુઓ. મને કે કાયા કલ્પ કરી દો. એ વાત મને બહુ યાદ છે. સહેડે સાર. આપણે ગુજરાતીમાં કહેવત છે ધીરજના ફળ મીઠા, પણ ધીરજ ટાણે રહેવી ભલભલાને માટે કઠિન છે. મહારાજ કહેતા, કંઈક વાર અમે કહ્યું અને તમે સાંભળ્યું 100 વાર, પણ જે ટાણે જે જોઈએ એનો નથી રહેતો નિર્ધાર. કંઈક વાર અમે કહ્યું અને તમે સાંભળ્યો 100 વાર, પણ જે ટાણે જે જોઈએ તેનો નથી રહેતો નિર્ધાર. જે ટાણે જે જોઈએ ને તે ટાણે પરફેક્ટ ઈ ટાઈમે રહેવું જોઈએ ને. તારે કોકને 10-15 ગાળ્યું દઈ ને પછી 15 દિનનું મૌન લઈ એનો કાંઈ અર્થ નહીં, કે હવે 15 દિન નહીં બોલું, પણ હવે ભૂકા નીકળી ગયા ઓલ્યાના. તારે કોકને ઉપાડીને મારી દઈ અને એ બિચારો મરી જાય અને પછી આપણે એમ કહીએ કે આજથી હથિયાર નહીં હાથમાં ચાલુ, હવે હું ભલામણા. જે ટાણે જે જોઈએ તેનો નથી રહેતો નિર્ધાર. અને ટાણા ઉપર જો આપણે સ્થિર રહેવું હોય ને તો ટાણે જાગવાથી કોઈ દિવસ ટાણે સ્થિર ન રહેવાય. બહુ પૂર્વ તૈયારી કરવી પડે, બહુ પૂર્વ તૈયારી કરવી પડે. આપણામાં જે દોષ હોય ને એને કાઢવા માટે બહુ વહેલેથી જાગ્યા હોઈએ અને ડઢતા કરી હોય તો ટાણા ઉપર કદાચ સ્થિર રહેવાય, બાકી ન થાય. કોકને દીકરા દીકરીઓ હોય એને બીજા કહેતા હોય કે ભાઈ આને કાલે હવારે પરણાવવા પડશે, કંઈક થોડી ઘણી બચત કરો, તો ટાણે જોઈ લ્યો. પાઈ નહીં બચત કરે નહીં, કમાણી થાય એ બધું ઉડાડી જાય અને માંડવો નાખે ત્યારે પૈસા ક્યાંય કાઢવાના, ટાણે ક્યાંથી લાવશે? એ તો અગાઉથી જ તૈયારી કરવી જોઈએ ને. એવું જ આમાં ક્રોધ જીતવામાં, સ્વાદ જીતવામાં, માન જીતવામાં, લોભ જીતવામાં, ઈર્ષ્યા જીતવામાં બહુ પહેલેથી તૈયારી કરી હોય ને, ત્યારે એવો જ્યારે પ્રસંગ આવે ને ત્યારે માણસ સ્થિર રહી શકે, બાકી કઠિન છે. શંકર ભગવાનને લાખો વંદન છે, એ કડવાશ પી ગયા. બીજી એક વાત કહું કે બીજા બધા સમુદ્ર મંથનમાં જોડાણા હતા ને, એને તો નક્કી જ કર્યું હતું કે જે નીકળે ને એમાં આપણી બધાની ભાગીદારી. તો આ તો ભાગમાં કંપની હાલતી હતી, કોઈ સેવા નહોતું કરતું. આ તમને કહ્યું. હવે શંકર દાદા એ કંપનીમાં જ નહીં, એનો કોઈ ભાગ જ નહોતો. હવે હકીકત છે ને, જે નીકળે ને એ ભાગીદારો એ લઈ લેવું પડે, ઓલ્યાનો તો ભાગ જ નહોતો. નહોતો જેનો ઠામુકો ભાગ એને વળગાડી દીધો, અને ખરેખરો એનો ભાગ જ નહીં, એ અંદર ઇન્વોલ્વ નહીં, તોય પણ ઝેર પી ગયા. માટે ભોળા નાચ, એને આપણે ભોળા કહી છે ને, એનું કારણ આપણે ન પીએ પાકા. એ ભોળા ને એટલે પી ગયા. અને આજે હો, તમે જો સહન કરો ને સમજીને બીજાના ભલા માટે, તો લોકો તરત તમને કહેશે કે તમે ભોળા છો, તમે ભોળા છો, અહીં તમારે આમ કરવું જોઈએ, અહીં તમારે આમ કરવું જોઈએ, તમે ભોળા છો. એટલે ભાઈ, બધાના ભલા માટે અમારી ભોળપ જો કામમાં આવતી હોય તો બાપા રવા દે ને, અમારામાં હું કામ કળિયુગ નાખેશ? એટલા કળિયુગ વિનાના છીએ તો જીવવા દે ને એમને. તું અમને બે ચાર પંપ મારીને ભોળામાંથી ડોળા કાઢે એવા કરી દઈશ તો હારું શું થવાનું છે? એમાં હું સારું થવાનું? સહન કરવું જોઈએ, માણસથી થતું નથી. પેલા પટેલ હતા ને, તે પૈણ્યા ને ઘરમાં પટલાણી લાવ્યા. આમ બિચારા પટેલ ભોળા હતા. પટલાણીને એમ થયું કે આવાની યારે જિંદગી કેમ જાહે, હું ભણેલી ગણેલી ડાય અને આ હાવ બિચારો, હવે આ મરે ને બીજે જવાય નહીં. જૂના જમાનાની વાત, એક દી વાડીએ લઈ ગયા ને કે કુવેત પાણી ભરતા હો ને, વાંચ માર્યો પટલાણીએ ધક્કો, પટેલ ગયા કુવામાં કે વૈયા જાય ક્યાંક બીજે, પછી રસ્તો થાય. ઓલ્યાના ભાઈ તે મૂળિયું હાથમાં આવી ગયું, જીવી ગયા બોલો. આ તો ઘરે આવતી રહી અને એમ કે ગુજરી ગયા છે. કો ઘેટા બકરા વાળા આવ્યા એટલે અંદરથી બૂમ પાડેલા, કોણ? તો કે બીજલ. ભલામણા કાઢને, ઓ પરસોત્તમ કાકા તમે આ કેમ? તો ભાઈ અહીં પાણી ભરવા આવ્યો તો જરાક પગ લપસી ગયો. ઠીક, કાઢ્યા. થોડું ઘણું સોલાણેલું મરડાણેલું ઘરે આવ્યા, એક શબ્દ ન બોલ્યા. સુખી થવું હોય તો તમે કહેશો કઈ બોલવાની શરૂઆત કેવી રીતે કરી છે? શીખવા જેવું. ક્યાં ગયા કે શું? જરાક હળદર શેકી દો, જરાક મરડાણું છે ને કે જરાક હળદર કરી દેશો, કે જરાક મરડાણું છે. બૈરીને એમ થયું કે મેં કૂવામાં નાખ્યો તો એ કઈ બોલતો નથી, આવો ધણી ન મળે. લ્યો ગુણ આવી ગયો, અવગુણ માંથી ગુણ થઈ ગયો. પણ એવે ટાણે ધીરજ રહેવી, ભલભલાનું કામ નથી બાપા. હવ ને અહમ તો હોય, બધાને હોય. અહમ તો આપણું અસ્તિત્વ છે ને, એને ક્યાં નાખવા જવું? પેલી બૈરીએ હળદર સોપડી દીધી, બે ત્રણ દીમાં સારું થઈ ગયું. ભાઈને બહુ ગુણ આવી ગયો, રૂડો રૂપાળો સંસાર શરૂ થયો. એક પછી એક, એક પછી એક, એક પછી એક પ્રભુની દયાથી નવ નવ દીકરા થયા. એટલે કેમ હસો છો? જૂના જમાનાની વાત છે અત્યારે તમને એ વધારે લાગે. પછી તો મોટા દીકરાના લગ્ન થયા, ઘરમાં બહુ આવ્યા, પગે લાગવા ગયા ત્યારે સસરાજીએ પહેલા સુભાશીષમાં શિખામણીના શબ્દમાં એટલું કીધું કે વહુ બેટા ન બોલ્યામાં નવ ગુણ. પહેલી વહેલી આવી હતી એટલે સાંભળી લીધું, બીજે આણે આવીને તો એ જ કીધું કે ન બોલ્યા નવ ગુણ, ત્રીજે આણે આવીને તારે આ જ કીધું કે ન બોલ્યા નવ ગુણ. અને બાઈની બુદ્ધિ છટકી, સમજ્યા, મગજ ગયો. એ કે કેમ મને આનું આ કેધ્યા કરોસ, તન તન ફેરથી કહેશ, હું કઈ બોલી જયારે આવો તાર ન બોલ્યા નવ ગુણ, ન બોલ્યા નવ ગુણ, વાહે જ પડી ગયા છો કે? એટલે એણે કીધું, ભાઈ ગરમ થાવમાં બાપા, આ તો શિખામણની વાત કે એનો એ શબ્દ દર ફેરે શિખામણી હું બોલી. આ કે બાપા તું કાંઈ બોલી નથી તો પછી કે? પણ આની પાછળ મોટો ઇતિહાસ છે, તે ઇતિહાસ હોય મને હેરાન કરવાની. અરે પણ સમજ તો કરી, શું છે ઇતિહાસ કે? હવે આમ તને કીધા જેવો ને તો મને શું કામ એવું કીધું? હવે આ બિચારો આટલા વર્ષથી જે વાત પી ગયો હતો, કડવી વાતો, બહુ કડવી પી ગયો હતો, એ વાત આજ એનાથી બોલાઈ ગઈ. એ કે કોઈને કહેતી નહીં તો કહું, તો નહીં કહું. તો કે તારી સાસુએ મને વર્ષો પહેલા કૂવામાં નાખી દીધો હતો ધક્કો મારી, પણ હું કાંઈ બોલ્યો નહીં, તે નવ દીકરા થયા. એટલે કહું છું કે ન બોલ્યામાં નવ ગુણ. એટલે કાંઈક જીવનમાં એવું બને તો વહુ બટા પી જવું, બોલવું નહીં, પણ ઈ બોલી ગયા એની ખબર ન રહી. ગજબ છે, ઈ બોલી ગયા અને ઓલીને કે બોલવું નહીં, સારું કે નહીં બોલવું, પતી ગયો. અને પછી કંઈક થોડાક દિવસ જ થયા, સાસુ વહુને થયો કંઈક ડખો, એટલે સાસુએ વહુને બરાબર ટડકાવી, આવીને તેવીને આમને તેમને, આનાથી સહન ન થયું એટલે તરત સામું જ આવવા દીધું, હારી થામાં હારી થામાં બધી ખબર. હા હું કે લવરી કરે જ બધી ખબર છે, ચૂતન ખબર છે, તક મારા સસરાને કુવામાં નાખ્યા ઈ તું બીજી. પાછી વળી હારી થા સાસુ ને એમ થયું કે આરા કોઈ નહી ખબર નથી, કોઈ નહી ખબર નથી, અમે બે જ જાણીએ છીએ આ વાતની ખબર, અને એ મારી વહુને હવે તો જિંદગીમાં મારે એક શબ્દ નહીં બોલાય. બીજા છોકરા પણ છે, નવી વહુ આવશે, એને આ કહેશે ઊંચી નીચી થાય તો આટલું કહેજો. મારે તો આ ઘરમાં હવે ઓ બાપરે બાપ કેમ જીવવું. રાતે જઈને કૂવો ભર્યો, ગોતીને કૂવામાં કાઢ્યા, અગ્નિ સંસ્કાર કર્યો, બધી વિધિ પતી. પટેલને ખબર તો પડી ગઈ આ કંઈક થઈ ગયું એમ. પછી એક બાજુ બોલાવ્યા કે દીકરી તું કાંઈ બોલી હતી તો? ના, કંઈક બોલી હશે નહીતર આ થાય નહીં. હું કશું બોલી નથી, કંઈક કીધું છે. એ તમે કીધું તે કીધું તો હાવ સહજ હો, એ તમે કીધું તે કીધું, કાંઈ હું બોલી નથી છે ને. વાત હસવા જેવી છે, હસો, પણ બહુ ઊંડી છે, સામાન્ય નથી. જિંદગીનો પાઠ ભણવા જેવી છે, બધાના જીવનમાં આ વાત ટચિંગ થતી જ હોય છે, થોડી ઘણી થોડી ઘણી. આપણે એમને હસી કાઢીશું અને આપણી વ્યતીત થઈ ગયેલી કેસેટને રિવાઇન કરીને જો નહીં જોઈએ તો આ કથા એક હાસ્યરસ થઈ જશે. પણ આપણીને આપણી કેસેટને જરાક રિવાઇન કરી આપણો વિડીયો જો જોઈએ તો એવું ઘણું કે આપણે પી ગયેલા ઝેર ઓક્યા છીએ, કે જે ઝેર એક દિવસ આપણે પી ગયા હતા પછી એને ઓકાય જ નહીં. પી ગયા એમ નામ મરીને મહણિયામાં રાખ થવાય, ક્યારેય બારું ન કઢાય. શંકર ઝેર પી ગયા, ગળામાં રાખ્યું, પછી કોઈ દી કાઢ્યું અને કાઢે તો દુનિયાનો નાશ થઈ જાય, ના કઢાય. પણ નથી રહેતું. કંઈક વાર અમે કહ્યું, તમે સાંભળ્યું 100-100 વાર, જે ટાણે જે જોઈએ એનો નથી રહેતો નિર્ધાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિને, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ તમારો 183મો બર્થડે છે, તમે તો મોટા છો, તમારા જન્મદિને અમે સૌ ભક્તો બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, શંકર જેવી ઝેર પી જવાની અમને શક્તિ આપજે બાપા, શક્તિ આપજે. અને ભૂતકાળમાં ક્યાંક પી ગયા હોઈને તો એ પચાવવાની શક્તિ આપજે, અપચો થાય ને ક્યાંક ઉલટી ન થાય. એમ કદાચ કોક પેટમાં ગોદા મારે ને તોય અમે છે ને મોઢું આમ દબી રાખીએ. ઘણી વખત છે ને ન ઓકવું હોય પણ કોક મોઢામાં આંગળા નાખીને ઓકાવે, ત્યારે બહુ કઠણ છે મૂંગા રહેવું એ. અને એક વાત હાવ હાચી, જ્યારે આપણે સહન કરીએ છીએ ને ત્યારે ભગવાનથી સહન નથી થતું, પછી એને ઊભા થવું પડે છે, પરિસ્થિતિ થાળે પાડવા. પણ આપણે સહન ન કરીએ અને ધંધે લાગીએ તો ભગવાન જોયા કરે, એ ઊભા ન થાય. અને આપણે ધંધે લાગીએ એનાથી પરિસ્થિતિ બદલે નહીં, એ તો એ ઊભા થાય, ઇન્વોલ્વ થાય, તો જ આપણું હમું થાય, તો જ આપણી ઉન્નતિ થાય, તો જ આપણું ભલું થાય ને આપણને શાંતિ મળે, બાકી શક્ય જ નથી. સમુદ્ર મંથનની કથા આ શીખવાડે છે, વાસુદેવ મહાત્મય આપણને આ શીખવાડે છે. અને શીખીએ આ વિશાળ સભા મંડપમાં બેઠા બેઠા જીવન જીવવાની જડીબુટ્ટીના પાઠો ભણીએ, આવડો મોટો વિશાળ સભા મંડપ છે, એ જીવન જીવવાની રીત શીખવવા માટે જ બાંધ્યો છે, ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજવા માટે જ આ સભા મંડપ છે. કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી, શંકર ભગવાન ઝેર પી ગયા પછી વળી બધા સુરાસુરો ઉભા થયા અને ફરી વાર પાછા સમુદ્ર મંથન કરવા માંડાણા. વળી 1000 વર્ષ સુધી સમુદ્ર મંથન કર્યું. પહેલા 1000 વર્ષ સમુદ્ર મંથન ચાલ્યું, ઝેર નીકળ્યું, બરાબર. વળી 1000 વર્ષ મંથન કર્યું. મધ્યમાના તથા સિંધો
સર્વસ્તૈરપિ કિંચન
નાસિ ચ શિથિલા આસન
મંથિતારસ્વસન્મુખા મધ્યમાના તથા સિંધો.
એક હજાર વર્ષ સુધી ખૂબ મથ્યા ખૂબ મથ્યા ખૂબ મથ્યા કે બધાય, કાંઈ ન નીકળ્યો. તા બધા ઢીલા પડી ગયા, મોઢામાં શ્વાસ માતો નથી, ઠાકીને ઠોસ થઈ ગયા. વાસુકી મહાસર્પ પ્રાણવૈકલ્યમ આપતવાન, એ બિચારો એટલો બધો પ્રાણ નીકળી જાય એવો ગભરાઈ ગયો છે. હવે શું થાય, આમાંથી કાંઈક નીકળશે કે મારો દમ નીકળશે. એક બાજુ અસુરો ને એક બાજુ દેવો, વચમાં હું સોલાઈ મરવાનો આ પર્વત આરે. પણ પેલી અમૃતની આશા ખરી કે નહીં, એટલે હવ સોલાઈશ. મંથકાલે મંદરોપી નૈકત્ર આસી સ્થિર સ્થિતિ, અને બરાબર ધબધબાવીને વલોણું કરે છે ને તે મંદર પર્વત, આમથી આમ આમથી આમ માંડ્યો હલબલવા આવે, સ્થિર સ્થિતિ રહેતી નથી. ભગવાન શ્રી હરિએ વિચાર્યું કે આમને વળી મદદ કરવી પડશે. આ પાંચમી ફેર પરમાત્મા મદદે આવે છે. પ્રદ્યુમ્ન ભગવાનને આજ્ઞા કરી છે શ્રી હરિએ કે આ બધા નિરુત્સાહ થઈ ગયા છે, આપ કૃપા કરો, બધાને બળ પ્રેરો. દેવા સુરા અહિરાજેશુ પ્રવિશ્ય બલ મા દધૌ. પછી પ્રદ્યુમ્ન ભગવાને દેવોમાં અસુરોમાં અને વાસુકી નાગમાં પ્રવેશ કરી અને બળ અર્પણ કર્યું, તાકાત આપી. હવે તો જોર આવી જ જાય ને. પણ એક વાત કહું, આ લોકોને કોઈને ખબર નથી કે અમારામાં આ તાકાત ક્યાંથી આવી. બોલો, થયા ઊભા અને આનંદમાં આવી ગયા કે ધબધબાઓ ઓલ્યા. એમ ક્યારેક છે ને આપણે ઠાકી જાય, હતાશ થઈ જાય, કોઈ કામ આપણું સિદ્ધ ન થાય, અને પછી છે ને અચાનક સદવિચારો આવે, અચાનક આપણને બળ આવે, અચાનક ક્યાંક રસ્તો જડે, તો સમજી લેવાનું પરમેશ્વરે આ કૃપા કરી. એમ નહીં સમજવાનું કે મને સરસ ઉપાય સૂજી ગયો ને, સરસ વિચાર આવ્યો ને, પછી મેં આને કીધું ને, પછી આમ થયું ને, પછી અમે આમ જીત્યા. રવા દે, રવા દે, તને થાકી ગયેલો જોઈ, હારી ગયેલો જોઈ, પરમેશ્વરને દયા આવી, એણે તારામાં આ તાકાત મૂકી, આ વિચારો મૂક્યા, એટલે ભાઈ તું આગળ વધ્યો છો, ખેહી લેમાં તારે માથે. પણ ભૂલ થઈ જાય. આપણે ક્યારેક બહુ મુસીબતમાં આવી ગયા હોય ને, બહુ મુસીબતમાં હો, એમ થાય કે સારું ક્યારે આમાંથી નીકળાય, ક્યારે આમાંથી નીકળાય, ક્યારે આપત છે, થાકી ગયા હોય. અને એમાં કંઈકથી મદદ આવી જાય, કોક માણસમાંથી કે આપણામાં કોક વિચાર કે શક્તિ આવી જાય, કાં તો હામા માણા જે આપણને હેરાન કરતા હોય એની બુદ્ધિમાં કંઈક બદલાવ આવી જાય, અને આપણે એ મુસીબતમાંથી બહાર આવીએ. હવે જગત છે ને, જગત એને કાંઈ ખબર નથી, એ આપણી મુસીબત જાણતા હોય પણ મુસીબતના કારણો પૂરેપૂરા ન જાણતા હોય. એટલે મુસીબતમાંથી આપણે કઈ રીતે બહાર નીકળ્યા એ વાતને પણ એ પૂરેપૂરી ન સમજતા હોય, અને એ આપણને આવીને આપણે ઉપલ્યો ઉપાય જે કર્યો હોય ને એને માંડે બિરદાવવા કે તમે સરસ કર્યું, તમે આમ કર્યું એ સારું કર્યું, જો આમ કર્યું એટલે આમ, આણે આમ સારું કર્યું, આપણે આમ જ કરવાનું રહે. આ હા હા, આપણને ખબર હોય કે આ તો પ્રભુએ કાઢ્યા હતા, નીકળ્યા. બાપા તમારે જે કહેવું હોય, કોણ જે અમારા વખાણ કરવા હોય એ કરો, મરવાના જતા આ તો ભગવાને કાઢ્યા છે. પણ એક કે બે કે ત્રણ કે વખાણ ઉપર આપણા વખાણ થાય, પછી ભગવાને આપણને કાઢ્યા છે એ વાત વિસરાતી જાય. અને હોવ એમ કે તમે આમ કર્યું ને તમે તેમ કર્યું ને એટલે તમે આમ ફાયવા ને આમ નીકળ્યા ને, એટલે આપણને એમ થવા માંડે કે હા એમ પછી કર્યું હતું, એમ અમે કર્યું હતું ને, પછી હા એમ થવાથી અમે એમ થઈ ગયા. અરે તારી ભલી થાય, ભગવાન પછી હસેશ, તાર આ ફેર મુશ્કેલીમાં આવી તારે વાત દીકરા. આ ફેર વાત ભગવાન કે એમ કરીને એમ કરીને આ બધા કે છે એટલે તે માની લીધું ને, એટલે આવું થાય છે. માટે જોજો, જ્યારે મુશ્કેલીમાંથી બહાર નીકળીએ ત્યારે પરમેશ્વરની જ આંતરગર્ભિત કૃપા હોય છે. પરમાત્મા હંતાઈને કૃપા કરે છે, હંતાઈને. એને આપણને કંઈક દેવું હોય ને ત્યારે એનું નામ ન આવે એ રીતે બળ દે છે, ધન દે છે, બુદ્ધિ દે છે. અને આપણે કોકને કંઈક ધન કે કંઈક સલાહ કે બધું દઈએ છીએ ને, સાપરે સડીને દઈએ છીએ. એ પાંચાત છાપામાં ન આવે ત્યાં સુધી ખાવું ન ભાવે કે અમે આટલું આપ્યું છે. અને જો આપણો એટલો ઉઠાવ ન થાય તો ફરી વાર આપીએ નહીં. આપણે તો લ્યો રૂપિયા અને આપો ક્રેડિટ, ભગવાન જ જોતા બિલકુલ નહીં. પરમાત્માની સંતોની કૃપા જરૂર જ નથી. લ્યો રૂપિયા અને આપો ક્રેડિટ, બસ. ક્રેડિટ માટે કરે અને ક્રેડિટ મળે, બીજું કાંઈ મળતું નથી. શું કરશે ક્રેડિટને? એ સત્ય નથી કાંઈ. સત્ય તો વાલા વાલા હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. એને જ્યારે પમાય ત્યારે ખરેખર આત્મા સુખી થાય છે. બાકી કાંઈ છે નહીં, પણ હવે અજ્ઞાન આપણને વળગ્યું છે એટલે હરખું કાંઈ સમજાતું નથી. દેવાસુરોમાં બળ પૂર્યું પ્રદ્યુમ્ન ભગવાને, અને પછી ઉપરથી જે મંદરાચળ આમથી આમ થતો હતો, ભગવાન શ્રી હરિએ અનિરુદ્ધ પ્રભુને પ્રાર્થના કરી કે તમે છે ને આ ઉપરથી આને પકડો. એટલે અનિરુદ્ધ ભગવાને હજારો હાથ વડે કરીને એ મહાન પર્વતને, બીજો જ જાણે પર્વત ન હોય એમ પકડ્યો ઉપરથી. અને બધાને બહુ આશ્ચર્ય થયું. અને હવે પછી જોરદાર વલોણું ચાલ્યું કે તતો મમંથુ સ્તરસા સંપ્રાપ્ત પરમૌજસઃ સવિસ્મયા મહાદીમતે સુરાસુર ગણા મુદા. વિસ્મય બહુ થયું, પોતામાં આટલી બધી તાકાત ક્યાંથી આવી એનું આશ્ચર્ય થયું. અને અનિરુદ્ધ ભગવાને આમ મોટું પર્વત જેવું સ્વરૂપ લઈને આમ જે પર્વત બધી કોરથી આમ હરખો રાખ્યો એનું બધાને આશ્ચર્ય બહુ થયું. અને પછી વેગથી માંડ્યા મંથન કરવા. નારાયણનું ભાવે ન નાપુર દેવા દયહ શ્રમમ શુશુભે મંથનમ તચ્ચ સમમાકર્ષણાત તદા. એક સરખું આમ ખેહાણ થતું હતું અને સરસ વલોણું ચાલતું હતું. અને ભગવાનની કૃપાથી હવે પર્વત આડોળો ડોલતો નથી. નીચે કચ્છ ભગવાન છે એટલે અંદર જાતો નથી, ઉપર અનિરુદ્ધ ભગવાન છે એટલે આમામ થતો નથી. અને પ્રદ્યુમ્ન ભગવાને બધામાં તાકાત પૂરી છે એટલે કોઈ ઠાકતા નથી. અને એવું વલોણું શોભ્યું કે છે સુશુભે મંથનમ તચ્ચ, જબરજસ્ત શોભા ઉપડી કે છે. મથ્યમાને મહાંભોધો સુશ્રુવ પરિતસ્તદા. આવી રીતે જ્યારે વલોણું ચાલ્યું ત્યારે એ મહાસાગરમાંથી અનેક ઔષધિઓ અને ઝાડવાઓ જે હતા ને એમાંથી બધા રસો નીકળ્યા પ્રવાહ રૂપે બધા બારા. અને પછી તથા ભૂતાંબુ ધેર, આવી રીતે એ રસો નીકળ્યા બાદ એક બીજું રત્ન નીકળ્યું જેને કલાનિધિ કહે છે. કહેતા ચંદ્રમા જે સમગ્ર ક્રાંતિ અને ઔષધિઓનો અધ્યક્ષ કહેવાય છે એવો ચંદ્રમા નીકળ્યો છે. અને ત્યાર પછી તમામ ગાયોની અધિષ્ઠાત્રી અને સર્વ કામનાઓને પૂરી કરનારી માટે જ કામ દુઘ હવીરધાની ઘી વગેરે હવિષ્ય દેનારી એવી આ ગાય નીકળી કે જેમની કાંતિ ચંદ્ર જેવી હતી એવી કામધેનુ ગાય આ ત્રીજા રત્ન તરીકે નીકળી. અને ત્યાર પછી ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળ્યો છે જે સર્વ ઘોડામાં શ્રેષ્ઠ ઘોડો હતો. અને ત્યાર પછી ઐરાવત નામનો હાથી નીકળ્યો છે જેને ચાર દાંત હતા અને ચંદ્ર જેવો પ્રકાશમાન હતો. અને છઠ્ઠા રત્ન તરીકે પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું છે જે સર્વ તરુઓમાં શ્રેષ્ઠ હતું, દિવ્ય તરુ હતું. અને ત્યાર પછી કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો છે જે લાલ કમળ જેવી કાંતિવાળો હતો. આઠમા રત્ન તરીકે અપ્સરાઓ નીકળી છે. તતો અભવન અપ્સરસો રૂપ લાવણ્ય ભૂમય, રૂપ અને લાવણ્યના ધામ રૂપ
અપ્સરાઓ એમાંથી નીકળી છે. અને નવમી વસ્તુ તરીકે સુરાદેવી નીકળ્યા, સર્વ માદક દેવતા. સર્વ માદક વસ્તુની દેવતા એવી સુરાદેવી એમાંથી પ્રગટ થયા છે. દસમા રત્ન તરીકે પંચજન્ય શંખ નીકળ્યો છે. અને અગિયારમા રત્ન તરીકે સારંગ નામનું ધનુષ્ય નીકળ્યું છે. વાલા ભક્તો, આમ 11 રત્નો નીકળ્યા. હજી કેટલા બાકી છે? 14 રત્ન નીકળે છે. હવે કયા કયા રત્નો કોણે લીધા એની થોડીક અહીંયા વચમાં વહેંચણી આવે છે. તત્ર ચંદ્ર પારિજાતમ તથેવ અપ્સરસામ ગણઃ. ચંદ્ર, પારિજાત વૃક્ષ અને અપ્સરા ગણ, આ ત્રણ આકાશમાં ગયા તરત જ. હવે કે છે વારુણી એટલે સુરા, દારૂ અને ઉચ્ચસ્રવા ઘોડો, આ દૈત્યએ તરત લઈ લીધું. દુર્ત્રમ જગૃહ, કોઈને પૂછ્યા વગર હડપ જ કરી લીધી. આ નબળા માણા હારે ભાગીદારી રાખીને એમાં આવું થાય? પૂછે પૂછે કાંઈ નહીં, કંઈક સારું નીકળે તો આ મારા બાપનું કરીને ઘરે ગોઠવી દે. બોલો, હવે એને પાછું કહેવા જાય તો બાધે, એટલે બહુ તકલીફ છે. ઐરાવતમ દેવરાજો જગ્રાહ અનુમતાદ હરે હે. બહુ સરસ મજાની વાત છે. ઓલી ત્રણ વસ્તુ આકાશમાં જઈને રહી, દારૂ અને ઘોડો આ લોકોએ તત્કાળ એની મેળે લઈ લીધો અસુરોએ. હવે ઐરાવત હાથી ભગવાન શ્રીહરિની અનુમતિથી દેવરાજે ગ્રહણ કર્યો. એટલે મને એવું લાગે છે કે ઇન્દ્રએ કહ્યું છે, પ્રભુ આ ઐરાવત ભગવાન કે તમે રાખો, દેવ ખરા ને, એટલે અનુમતિ લીધી. એટલો ફેર. કૌસ્તુભશ્ચ ધનુઃ શંખો વિષ્ણુ મેવ પ્રપેદિરે. હવે જોજો શબ્દ રચના બહુ સરસ છે. કૌસ્તુભ મણિ, સારંગ ધનુષ અને પાંચજન્ય શંખ, વિષ્ણુ એવ પ્રપેદિરે, એ ત્રણેય વિષ્ણુ ભગવાનને પામ્યા. એ ભગવાનના થઈને જ રહ્યા એની મેળે. અવિરધાનિમ તું તે સર્વે તાપસેભ્યો દદુહુસ્તદા. અને કામદુઘા ગાય તે બધા દેવોએ મળી અને ઋષિ મુનિઓને આપી, કેમ જે એમને યજ્ઞયાગાદિકમાં એમની જરૂર હતી. અને ત્યાર પછી વળી મથ્યમાનાત પુનઃ સિંધોહો, વળી બધા પાછા માંડ્યા મંથન કરવા, કેમ જે અમૃત ન નીકળે ત્યાં સુધી કોઈને હેઠું બેહવાનું હતું એની રાહે છે. હવે અમૃત કાઢવા માંડાણા અને સાક્ષાત શ્રીરભવ સ્વયં આનંદયંતી સ્વદૃશા ત્રિલોકીમ હતવર્ચસમ. અને એ જ વખતે સાક્ષાત લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા છે. દુર્વાસાના શાપથી પેલું તેજ જે હણાઈ ગયું હતું, એવી જે ત્રિલોકી એને પોતાની દ્રષ્ટિથી આનંદ પમાડતા એવા લક્ષ્મીજી નીકળ્યા છે. તામ ગૃહી તુમ તો સર્વેપી સુરાસુર નરાદય ઐચ્છન. લક્ષ્મીજીને લેવા માટે તો સર્વેપી, કોઈ બાકી નથી. સુર અસુર નર બધા ઈચ્છ્યા, પરંતુ તસ્યા પ્રતાપાત, તે લક્ષ્મી દેવીના પ્રતાપથી ન કચ્છન અંત્ય તુમ શેકે, કોઈ લક્ષ્મીજીની પાછળ જવાને નજીક જવાને સમર્થ જ ન થયું. કોઈથી ડગલું જ ન ભરાણું, બાકી તો ઉપાધિ હતી. હવે કહે છે કે આ લક્ષ્મીજીને કોઈ ઓળખ્યા નહીં તો પછી ખબર પડી ઘડી કરીને. તતસ્તામ પદ્મ હસ્તત્વાત શ્રી વિદિત્વેવ વાસવ. ઇન્દ્રને ખબર પડી કે આના હાથમાં કમળ છે, માટે આ તો લક્ષ્મી છે કે છે. એટલે ઇન્દ્ર વગેરે બ્રહ્મા વગેરે બધાય એને જાણનારા હતા, એ બહુ રાજી થઈ ગયા. તાવત તત્રામ બુધિ સાક્ષાત એત્ય તામ હેમ આસને કન્યા મમેયમ ઇતિ ઉક્ત્વા ગૃહીત્વા અંક ઉપાવિશત. ત્યાં તો સમુદ્ર પોતે આવીને કહે છે, અહો આ તો મારી દીકરી છે કે છે, એમ કહીને
એમને ખોળે બેસાડ્યા, પછી સુંદર મજાના સોનાના આસન ઉપર લક્ષ્મી માતાને બેસાડ્યા છે. અને હજી અમૃત બાકી છે એટલે કોઈને બેહવું પરવડે એમ છે નહીં, આપણે શાંતિથી બેઠા છે.
પુનરબ્ધેર મથ્યમાનાદ અધિકમ બલિભિહિશ્ચ તેહી સુધારથી ભીર ધૈર્ય વદભીર અપી નૈવ્ય અભવત સુધા. ફરી વાર કે છે, બહુ અધિક બળક વડે કરીને આ લોકો સમુદ્ર મંથન કરવા માંડ્યા અમૃતની આશાએ, તો પણ અમૃત મળ્યું નહીં. તદા શિથિલ યત્નાસ્તે નિરાશા અમૃત ઉદ્ભવે. પછી વળી શિથિલ થઈ ગયા, નિરાશ થઈ ગયા. આમ શરીરથી થાક્યા નથી, કેમ જે તો બળ પૂર્યું છે, પણ મનથી થાકી ગયા. નિરાશા હા નીકળ્યો નહીં ને કાંઈ, એટલે એમ થયું કાળા નીકળશે કે નહીં નીકળે એલ્યા, આમ નામ કંઈક તૂટી મરીએ નહીં. મોઢા કાળા થઈ ગયા, ઉતરી ગયા મોઢા, હવે શું કરવું એમ. ત્યારે ભગવાનને એમ થયું કે આ પડ્યું મૂકીને ભાગી જાય નહીં. વળી ભગવાન શ્રી હરિએ સાતમી કૃપા કરી આના પર. દૃષ્ટવા તથા વિધામ સ્થાંશ, આવી રીતના નિરાશ એમને જોઈને ભગવાન કરુણાનિધિ હે, એ કરુણાનિધિ પરમાત્માએ આના ઉપર કૃપા કરી. શું કૃપા કરી? તો કે હવે તો ભગવાન પોતે મંથન કરવા માટે તૈયાર થયા, પોતે પ્રભુ ઊભા થયા કે છે. અને એ ભગવાન ઊભા થઈ નેત્રા ઝાલે છે, એવી કેવા શોભે છે એ કહે છે. રત્ન જડિત કંદોરાથી પિતાંબરનો મજબૂત કસોટો વાળ્યો છે ભગવાને, અને એના ઉપર પાછી પોતાની ક્રાંતિ પડે છે અને એની શોભા બહુ વધી. અને ભગવાન ચતુર્ભુજ છે, બે હાથ દૈત્યો જે બાજુ હતા મુખ જાલીન વાસુકીના એ બાજુ રાખ્યા, બે હાથ દેવો વાસુકીનું પૂછડું જાલીને ઊભા હતા એ બાજુ રાખ્યા, અને વચ્ચે ઊભા રહીને ભગવાને જોરદાર મંથન શરૂ કર્યું. આમ આમ સમજાય છે ને, બહુ મોટું સ્વરૂપ લીધું છે, નહીતર શક્ય ન બને. પ્રભુની મંથન લીલાનું સુંદર ચિત્ર આપે છે. તન મધ્ય ગચ્છ ભગવાન મમંથાબ્દિમ સલીલિયા દદાનો નયના નંદમ ચંચત કર વિભૂષણ. મધ્ય ઉભા ઉભા ભગવાન એવી સુંદર લીલા વડે કરીને સમુદ્રનું મંથન કરે છે, સૌના નેત્રને આનંદ આપે છે. ને ભગવાન જ્યારે મંથન કરે છે તો પેલા બધા અલંકારો પહેર્યા હોય ને એ બધા સરસ મજાના ચળકે છે, શોભે છે કે છે. અને એ વખતે બ્રહ્મા ઋષિઓની સાથે આકાશમાં જઈ અને ભગવાનને દેવો ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે અને જય જય ધ્વનિ કરે છે. સ્કંદ કહે છે કે મથ્યમાના તત સિંધો હો જગને ધનવંતરી પુમાન વિષ્ણો રંશેન ગૌરાંગ સુધા કુંભમ કરે દધત. અને એ જ વખતે સમુદ્ર મંથન ચાલતું હતું અને ભગવાન ધનવંતરી સુંદર મજાના શ્વેત અંગવાળા અને હાથમાં અમૃત ભરેલો સોનાનો કળશ લઈ અને સમુદ્રમાંથી પ્રગટ થયા છે. ઘૃતાદિનામ હિ સર્વેષામ રસાનામ સારમુત્તમમ, ઘી વગેરે તમામ રસોનો ઉત્તમ સાર જે અમૃત, તે અમૃતનો ઘડો એમના હાથમાં છે. આવા પોતે ધન્વંતરી ભગવાન બહાર નીકળી અને લક્ષ્મીજી જે બાજુ બેઠા છે એ બાજુ જવા લાગ્યા. ઇતિ શ્રી કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે અમૃત મંથને ચતુર્દશ રત્નોત્પત્તિ નામા દ્વાદશો અધ્યાય. વાલા ભક્તો, હજી કથા થોડી કરવી પડશે. સ્કંદ વાચ ઉત્પ્રેક્ષંતો જાયમાનમ મંથિતારોથ તેખિલાઃ આયાંતમ દદૃશુર્દૂરાત અંતિ ધન્વંતરીમ શ્રિયઃ. ધન્વંતરી ભગવાન સમુદ્રમાંથી અમૃતનો ઘડો લઈ નીકળ્યા. લક્ષ્મીજી તરફ તે જાતા હતા ત્યારે બધા એને જોઈ રહ્યા છે, આ કોણ એટલે આ કોણ એમ ખબર નથી પડતી આ કોણ છે. પણ અસુરો ભાળી ગયા જે તે હોય તે, પણ એના હાથમાં જે આ સોનાનો ઘડો છે એ અમૃતનો ભરેલો છે, જેનું આપણે કામ છે એ આ ભાઈ લઈને આવ્યા છે, એ કોણ છે જેવો હોય તે. એમાંથી અસુરો દોડ્યા અને ભગવાનના હાથમાંથી અમૃતનો ઘડો લઈ અને બલવાન એવા અસુરો ત્યાંથી નાઠા. હવે એની વાહે બીજા દોડ્યા જે બિચારા ઓછા બળવાળા હતા, સમજ્યા, એ ચોર જ હતા, કઈ હારા નહોતા, પણ એને બહુ વેત નહોતો મોરજીને લેવાનું. ઈ વાહે દોડતા દોડતા નીતિ વાક્યથી ઓલાને સમજાવે છે, એય આવું ન કરાય, આવું ન કરાય, ઓ ભાઈ તમે ધર્મપરાયણ માણસો છે ને આવો બધો અધર્મ કરો છો, કે આપણે દેવોએ બધાએ સરખી મહેનત કરી છે માટે આ બધું સરખે ભાગે વેચવું જોઈએ. કારણ ઈ કે એને એમ થયું કે એકલા પી જાય ને આપણને મળશે નહીં ટીપું, એટલે એ અસુરો વળી દેવોનો પક્ષ માંડ્યા ખેંચવા. આપણને ઘણી વખત એમ થાય કે આમ કેમ બોલે છે, પણ એની વાહે કઈક આમ હોય ખરેખર. હવે જે અસુરો લઈને આગળ જતા રહ્યા એ તો આનું સાંભળતા જ નથી, આવા એ દોડ્યા આવે ને બરાડા પાડ્યા કરે, એ અધર્મ કરો માં, એ ભલામણા તમે હારા માણા છે. અનાદૃત્યેતી તદ વાક્યમ, એનું વાક્ય સાંભળ્યું જ નહીં, ઉતાવળા દૂર જતા રહ્યા. અને ત્યાં ગયા પછી પણ પેલો હું પીવું, પેલો કે પેલો હું, તું નહીં તું, પેલો હું. અને ત્યાં ખેંચા ખેંચી બહુ થઈ, જબરજસ્ત ખેંચા ખેંચી થઈ. બહુ સમજવા જેવી આ કથા છે, માણસને અમૃત મળે પછી પણ પી શકે જો હંપ ન હોય તો, ખેંચા ખેંચી જ રે. અઢળક સંપત્તિ હોય, સુખ હોય, બધું હોય, પણ મુવા નિરાયતે હંપીને ખાઈ પીને લેર કરી ન શકે, કેમ જે ખેંચા ખેંચી. દુનિયા આખીમાં ખેંચા ખેંચી છે, આ ભગવાને આખી દુનિયા બનાવી છે, ક્યાં ભગવાનને એમ જ ક્યાંય જોતું, બધું આપણા હારું જ છે ને. હવ હંપીને જેની શક્તિ જેની લાયકાત જેટલી હોય એટલી હવ આનંદ કરે ક્યાં વાંધો છે, પણ આવીને આવી ખેંચા ખેંચી હાલે બધે. એટલે તો ઓલા લોકોને એમ ચૂક ભારે કરી લે તો અહમ પૂર્વમ, અહમ પૂર્વમ, નાત્વમ નાત્વમ પીબામ્યમ એમ ધમાધમી બોલાવી આ લોકોએ. અંદર અંદર વિવાદ થઈ ગયો, એને આ બાંધવા રહ્યા, એમાં અમૃત કોઈથી પી શકાયું નહીં. અથ દેવા મ્લાન વક્રા દૃષ્ટવા દૈતેર હૃતામ સુધામ અશક્તા તત્પતિકારે શરણમ પ્રાપુ રચ્યુતમ. હવે દેવતાઓના મોઢા પડી ગયા, ગયું માંડ માંડ નીકળ્યું, કેટલા હજાર વર્ષ મહેનત કરી તાર નીકળ્યું અને આ લઈને વ્યા ગયા. એને પહોંચી શકે એમ તો હતો નહીં, એને પુગાય એમ નહોતું, માટે મૂંઝાઈ ગયા અને કાંઈ વેત નહોતો. એટલે કે છે શરણમ પ્રાપુ અચ્યુતમ, ભગવાનને શરણે ગયા. એટલી વાત યાદ રાખજો, આપણે ભગવાનને શરણે ક્યારે જઈએ છીએ, આવું થાય ત્યારે. જો વહેલા જાય ને તો હારું, પણ એ ટેવ જ નથી. હવે ગયા ભગવાનને શરણે, પાહી પાહી જગન્નાથ, હે ભગવાન રક્ષા કરો, રક્ષા કરો, નષ્ટમ સર્વસ્વમ એવ ન, અમારું બધું નાશ થઈ ગયું, બધું નાશ થઈ ગયું. અરે આ રાક્ષસો અમૃત હરી ગયા, અરે રે હાય હાય, કા ગતિનો ભવિષ્યતિ, અમારી હવે શું ગતિ થશે, અમારી હવે શું ગતિ થશે. અરે પ્રભુ અમૃત આવડાય ને નહોતું પીધું ને તો એ અમને મારી નાખવાને સમર્થ છે, અને અમૃત પીશે પછી તો એ શું કરશે અમને. ભગવાન બચાવો બચાવો બચાવો. ભગવાન સાંભળીને દયા કરી, આ પરમાત્માની આઠમી કૃપા થઈ. નિશમ્ય દૈનમ દેવાનામ ભગવાન ભક્ત કાર્યક્રોત મા ભૈષ્ટ, ભગવાન કે બીવોમાં એમની વાત સાંભળીને ભક્તોનું કાર્ય કરવાને સદાય તૈયાર એવા ભગવાન શ્રીહરિએ એમને અભય આપી દીધું, તમે બીવોમાં. પછી અસુરોના હાથમાંથી અમૃત લઈ લેવાની ભગવાને ઈચ્છા કરી છે અને તરત જ પરમાત્માએ સ્ત્રી રૂપ ધારણ કર્યું. આ મોહિની અવતાર થયો છે. સ્ત્રી રૂપમ અદ્ભુતમ ધૃત્વા સર્વલોક વિમોહનમ દૈત્યાંતિકમ ઉપાગત્ય ચક્રે કંદુક ખેલનમ. સુંદર મોહિની રૂપ ધારણ કરી, હાથમાં ફૂલનો દડો લઈ અને ભગવાન ઉછાળતા ઉછાળતા જ્યાં આ લોકો હું પેલો પીવું હું પેલો પીવું એમ ખેંચા ખેંચી કરતા ને ત્યાં ભગવાન આવ્યા. તે તું તદ રૂપ લાવલ્ય, તે પરમાત્માનું સુંદર મોહિની રૂપ જોઈ કામ વિહવળ થઈ અને બધા અસુરો ભગવાનના રૂપમાં મોહ પામ્યા. એકા બીજી ખેંચા ખેંચી કરતા ને ઝાપાઝપી એ બધું બંધ પડી ગયું. દ્રષ્ટિઓમાં ખેંચાઈ ગઈ, ભગવાનમાં. અસુરોની દ્રષ્ટિ ભગવાનમાં ખેંચાઈ ગઈ, બોલો, અમૃતમાં જ નીકળી ગઈ અને તરત જ એમની પાસે ગયા. અન્ય પુરાણોમાં વાર્તાલાપ લાંબો છે, આમાં બહુ નથી. આય તો જાય અને સીધું એવું કહે છે, અરે ભદ્રે, તમે છે ને આ અમૃતનો ઘડો લ્યો અને અમને બધાને છે ને તમે અમૃત પાઓ, તમે જ પાઓ, બસ હરખે ભાગે વેચી અને અમને બધાને દેવો અને અસુરોને તમે પાઓ, કાંઈ પૂછ્યું જ નથી. વાસુદેવ માતમાં તમે કોણ છો, હું છો, કાંઈ લ્યો તમે તમારે એમ કહી અને મોહિની ભગવાનને અમૃતનો ઘડો આપી દીધો. મોહિની પરમાત્મા કાંઈ ઈચ્છતા નહોતા કે તમે મને આપો એમ. જોજો, જ્યારે માણસ મોહમાં પડે ત્યારે હામી વ્યક્તિ ઈચ્છે ન ઈચ્છે આ એની મેળે પડે. અગ્નિ કાંઈ પતંગિયાને બોલાવતો નથી, કાંઈ પતંગિયા તમે મારામ પડો એમ અગ્નિ ઈચ્છતો નથી. પતંગિયા એની મેળે મોહથી આંધળા થઈને પડે છે. આ અસુરો એની મેળે જઈને ઘડો આપી દે છે. સા પ્રાહ, ત્યારે ભગવાન મોહિની બોલ્યા, મમ વિશ્રંભો ન કાર્ય. પરમાત્મા કે જુઓ અસુરો, મારો વિશ્વાસ ન કરશો. સ્થૈરિણી અહમ, હું તો છે ને સ્વેચ્છાચારી સ્ત્રી છું અને આમ થોડી તમારા ડાયા માણસોએ આમ અજાણી સ્ત્રી ઉપર આવો મોટો વિશ્વાસ મૂકીને આવું મોટું જોખમ કરાય નહીં. ભગવાન કહે છે, હા તમે ખોટું કરો છો, કે અકાર્યમ વહ કૃતમ ઘેતજ, આ તમે અકાર્ય કર્યું, તમે ખોટું કર્યું, તમે તમારું બગાડ્યું. અને પાછા હું કે છે, વિભસ્તી છે, નિજેશ છે, આ હું મારી રીતે કે છે વેચીશ, એટલે એમ જ છૂટ લઈ લીધી, તમે ઈચ્છો છો એમ નહીં. એમ ભગવાને કહ્યું, છતાં પણ આ મૂંઢ અસુરો સમજ્યા નહીં અને એવું બોલ્યા, યથેષ્ટમ કુરુ, તમને જેમ ઈચ્છા આવે એમ કરો. કે આવું છે ભગવાનની માયામાં તો કોણ ન ફસાય બાબા, હે પરમાત્મા છે ને. તતસ્તદાગ્નયા સર્વે દેવા દૈત્યાચ વાસુકી નિષેધુ પંક્તિશસ તત્ર સ્વસ્વ મંડલ માશ્રિતા. અને પછી ભગવાન મોહિનીએ કહ્યું કે હવે બધી માથાકૂટ પૂરી થઈ ગઈ, અમૃતનો ઘડો મારા હાથમાં આવી ગયો છે, તમે બધા પોતપોતાની પંક્તિમાં લાઈનમાં બેસી જાઓ, હું બધાને અમૃત પાઈ દઉં છું. એટલે દૈતો દૈતોની લાઈનમાં, દેવો દેવોની લાઈનમાં, પોતપોતાના મંડળમાં પંક્તિ સહ બધા બેસી ગયા છે. અને પંક્તિમાં બધા બેસી ગયેલા જ્યારે મોહિનીએ જોયા ત્યારે ભગવાન છે ને દૂરથી દેવોની પંક્તિને સામે સોનાના સિંહાસનમાં આવીને બેઠા. મોહિની પ્રભુ હવે દેવોની પંક્તિની હા હું બેઠા, પોતાની પાસે ઘડો છે, સ્ત્રીના જેવી લીલા કરે છે પ્રભુ, આમથી આમ જોયા કરે છે અને જાણે કે મને કાંઈ કોઈમાં સ્પૃહા નથી, કોઈમાં રસ નથી, હું કાંઈ પક્ષપાતી નથી એમ પાછું ભગવાન બતાવે છે. રસ તો ઘણો હતો એટલે તો મોહિની રૂપ ધારણ કર્યું હતું, પણ નિસ્પૃહ વત ક્ષણમ એવું બતાવે છે. અને એમાં વિપ્રચિત્તિ નામના મુખ્ય જે અસુર એ વગેરે જે ટોળું હતું એમાં એને શંકા ગઈ કે આ દેવતાઓની સન્મુખ બેઠી છે આ સ્ત્રી, માટે આમાં કાંઈક ડખો છે, કાંઈક ડાળમાં કાળું છે. ભગવાન કહે, એટલે ડાળમાં કાળું નથી, આખી ડાળ તારીમાં કાળી છે. પણ એ રાક્ષસો ઊભા થઈ ભગવાન પેલો ઘડો એક બાજુ મૂકીને બેઠા હતા, આમ નામ જોયા કરતા એમાં રાક્ષસો ઘડો લઈને ભાગી ગયા, ફરી વાર ઉપડી ગયા. હવે એ એકદમ દોડ્યા જતા આમ ન્યાચી નીકળ્યા અને એ જ વખતે ભગવાન નરનારાયણ ઋષિ મુનિઓની સાથે બરોબર ત્યાં આવતા હતા. એમણે જોયું કે મોહિની પ્રભુની પાસેથી ઘડો લઈને અસુરો જાય છે, એટલે ભગવાન નારાયણે નરને એમ કીધું, દોડો તમે આના આડા ફરો, રોકો એને રોકો. એટલે ભગવાન નારાયણની આજ્ઞાથી નર પ્રભુએ જાય અને તરત બળપૂર્વક એ બધા રાક્ષસોને રોક્યા અને એના હાથમાંથી ઘડો લઈ લીધો અને તરત નર પ્રભુએ મોહિની પ્રભુને ઘડો દઈ દીધો. અને જેવો મોહિનીને ઘડો આપ્યો અને અસુરોને ખબર પડી કે આણે વળી પાછું અમારું બગાડ્યું, એટલે પંક્તિમાં બેઠા હતા ને એ બધા ઊભા થઈ ગયા અને હથિયાર લીધા તરત જ. નર પ્રભુ કે આણે કરાવો, અને પછી નર ભગવાન અને અસુરોને હામ હામી ત્યાં જામી પડી, બરાબર બંને યુદ્ધ થયું. એકલા ભગવાન નર બધા અસુરોની સામે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા અને એ જ અવસરે મોહિની પ્રભુએ દેવોની પંક્તિ જે બેઠી હતી એમને ઝટપટ ઝટપટ ચાલી બધાને અમૃત માંડ્યા આપવા. અને એ જ વખતે રાહુ નામનો અસુર સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી અને ગોઠવાઈ ગયો સાનો માનો. એમ જે એને ખબર પડી ગઈ કે આ ભગવાન છે, દેવોને અમૃત પાય છે. અને બાકીના બધા અસુરો એની પંક્તિમાં વિક્ષેપ થયો અને બાંધવામાં પડી ગયા. હવે ભગવાન બધાના મુખમાં અમૃત નાખતા નાખતા આવ્યા અને રાહુના મોઢામાં અમૃત નાખ્યું. અને એ જ વખતે સૂર્ય અને ચંદ્રએ એમને ઈશારો કર્યો કે પ્રભુ આ તો અસુર છે. અને ભગવાન શ્રી હરિએ તરત જ સુદર્શન ચક્ર યાદ કર્યું, મોઢામાં અમૃત હતું, થોડુંક અંદર ગયું છે, ત્યાં સુદર્શન ચક્ર ભગવાને મૂક્યું અને રાહુનું મસ્તક કાપી નાખ્યું. સ્મૃત્યા ગતેન ચક્રેણ તર્હ્યે વાસ્ય ચ સામૃતમ શિરચ્છેદ છેદ. અતિ મહત, એનું એટલું બધું મોટું માથું કપાતાની સાથે વધી ગયું. માયાથી જેમણે સ્ત્રીનું રૂપ લીધું છે એવા ભગવાને વિચાર કર્યો કે ઓહો, આનું માથું આવડું મોટું થયું. અને પછી તો એ માથું પર્વતના શિખર જેવું થયું અને મોટો અવાજ માંડ્યું કરવા અને લોકોને ગળવા તૈયાર થયું. ત્યારે ભગવાને સર્વની શાંતિ માટે તે રાહુના મસ્તકને આકાશમાં સ્થાપ્યું. અને એમ કહેવાય છે એનું ધડ છે એ કેતુ થયું. એ રાહુ કેતુ હજી લોકો નડે છે એમ કહેવાય છે. સ્કંદ કહે છે કે દેવાન સુધામ પાઈતવા જગૃહે પૌરુષિમ તનુમ. પછી બધા બાકી જે દેવો હતા એને ભગવાને અમૃત પાઈ દીધું અને પછી પરમાત્માએ મોહિની રૂપ અદૃશ્ય કર્યું અને પૌરુષિમ તનુમ જગૃહે પુરુષ શરીર ધારણ કર્યું અને પછી પરમાત્માએ હથિયાર લીધા. પછી ભગવાન અને અમૃત પીન તૈયાર થઈ ગયેલા દેવો અને નરપ્રભુ નારાયણ આ બધા ભેગા થઈ અને અસુરોની સાથે લડવા માંડ્યા. શિર સમુદ્રને કાંઠે દેવો અને અસુરોનું બહુ જબરજસ્ત મોટું યુદ્ધ થયું છે. જેઓએ અમૃત પીધું છે અને જેઓની સાહીમાં ભગવાન છે એવા દેવોએ આ રણસંગ્રામમાં અસુરોને બહુ માર્યા. આ બહુ મોટું યુદ્ધ થયેલું, દેવાસુર સંગ્રામ કહેવાય છે પુરાણોમાં, બહુ મોટું યુદ્ધ. અને એ વખતે ભગવાનની સહાયથી દેવતાઓએ અસુરોને બહુ માર્યા એટલે અસુરો પછી પહોંચ્યા નહીં. અને પછી માર બહુ પડ્યો ને એટલે બધા ભાગ્યા અને જઈ અને બધાય પાતાળમાં જઈને નિરાત કરીને હુતાક મરી ગયા. માંડ જીવતા આવ્યા અને યુદ્ધ થતા થતા હાંજ પડી ગઈ. સૂર્યનારાયણે અસ્ત પામ્યો અને બધા દેવો પછી જ્યાં લક્ષ્મીજીને લઈ અને સમુદ્ર બેઠા છે ત્યાં બધાય લક્ષ્મીજીને પાસે આવ્યા અને લક્ષ્મીજીના દર્શન મહોત્સવને પામ્યા છે. ત્યાં આવીને માતાજીના હાવ દર્શન કરવા માંડ્યા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે દેવતા અમૃત પાન વર્ણન નામા ત્રયોદશો અધ્યાય. બોલો, લક્ષ્મીનારાયણના લગ્ન કરાવવું કે બંધ કરવું? સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
નારાયણ નારાયણ
નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
બોલો
નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાન
ની જય,
લક્ષ્મી નારાયણ દેવની, શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય.
આજના વિક્રમ સંવત 2064 કારતક સુધી દ્વાદશીના પવિત્ર પ્રસંગે વડતાલ અક્ષરધામ સમાના પવિત્ર મહાન તીર્થમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એનો ભવ્ય પાટોત્સવનો 183મો આજે દિવસ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણી સભામાં પધારી રહ્યા છે. આપણે તાળીઓના નાદથી વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની
જય,
શ્રી લક્ષ્મીનારાયણ દેવની
જય.
પધારો પધારો વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ઠાકોરજીને વંદન કરી વક્તા શ્રી પુરાણી સ્વામી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળવાળાનું વ્યાસ સ્વરૂપનું પૂજન કરશે. મહારાજશ્રીને આપો આહાર શાસ્ત્રી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને આપણે સૌ વિનંતી કરીએ પોતાનું સ્થાન ગાદી ઉપર મહારાજશ્રી આરૂઢ થશે.
શ્રેષ્ઠ તીર્થધામ વડતાલ ધામ એમાં બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ તથા રણછોડરાયજી આદિ સર્વે દેવોના ચરણમાં વંદન કરું છું. વડતાલ પીઠાધિપતિ ધર્મધુરંધર આચાર્ય પ્રવર પૂજ્યપાદ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં વંદન કરું છું. આ વડતાલ ધામના કોઠારી પૂજ્ય બાપુ સ્વામી, ચેરમેન શ્રી પૂજ્ય નૌતમ સ્વામી તથા ધામોધામથી પધારેલા વહાલા સંતો પૂજ્ય બાલકૃષ્ણદાસજી મેતપુરવાળા, ધરમપ્રસાદદાસજી સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, અક્ષર સ્વામી, રાજકોટ ગુરુકુળથી પધારેલા માધુરપ્રીદાસજી સ્વામી, મોહનપ્રસાદદાસજી સ્વામી, અન્ય સર્વે હરિપ્રિય સ્વામી ને લક્ષ્મીપ્રસાદ સ્વામી, કે શાસ્ત્રી વગેરે, હરિવલ્લભ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, નીલકંઠ સ્વામીના સંતો અને આ પાટોત્સવના યજમાનશ્રીઓ પૂજ્ય નૌતમ સ્વામીના કહેવા મુજબ આ સભામાં જેઓએ આવો મોટો લક્ષ્મીનારાયણ દેવનો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ અને આવો સમયો કરાવવાનો લાભ લીધો છે એવા ઈશ્વરભાઈ શામળદાસભાઈ અજમેરા, જેઓને હરિકૃષ્ણ મહારાજ આજ મેરા એમ કાલે સંતો કહેતા હતા, જે હવે અજમેરા મટીને આજથી અજમેરા થયા છે, એ જ એમના મોટામાં મોટા ભાગ્ય છે. ભગવાન સર્વાવતારી શ્રીહરિ જેને પોતાના માને, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ જેને પોતાના માને, એના ભાગ્ય થોડા ન કહેવાય, એ બહુ મોટા ભાગ્યશાળી કહેવાય. કેમ જે અનંત બ્રહ્માંડના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રીહરિ, કે જેનું આપેલું મોટા મોટા ઈશ્વરો પણ ભોગવે છે, જે પરમાત્માએ ઇન્દ્રને ઇન્દ્ર પદવી આપી છે, જે ભગવાને બ્રહ્માને 14 લોકનું શાસન પારમેષ્ટિ પદ આપ્યું છે, જે ભગવાન શ્રીહરિએ પ્રકૃતિ પુરુષ મહાપુરુષ આદિકને અનેક કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ કરવાની સામર્થ્ય આપી છે, એવા ભગવાન હરિકૃષ્ણ મહારાજે અજમેરા પરિવારને ઘણી બધી લક્ષ્મી આપી છે. તેઓનું દાન બહુ જગ્યાએ છે, સમાજમાં છે, એ આપણે એને સાંભળીએ છીએ. પરંતુ મારું એમને ટૂંકું એટલું કહેવું છે કે બીજે બધે તમે જે દાન કર્યું છે તે દાન અને આજ તમે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ માટે જે સંપત્તિ વાપરી છે એ દાનમાં લાખો ગાડાનો ફેર છે. કેમ જે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ એટલે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, એમને માટે તો કોઈ એક રૂપિયો વાપરે તે અનંત ગણો થાય છે. જ્યારે તમે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ માટે આવડો મોટો મુંગટ કર્યો, વળી દીકરીનો હાર પણ આપી દીધો, આ બધું તમારું સમર્પણ, તમારી ભાવના, તમારા પરિવારની ભાવના ખરેખર સત્સંગીઓને માટે આદરણીય છે, પ્રશંસનીય છે અને અનુકરણીય પણ છે. જેઓને ભગવાન શ્રીએ લક્ષ્મી આપી હોય તેણે આવા સત્કારીઓમાં વાપરવી જોઈએ અને ભગવાનનો રાજીપો લેવો જોઈએ. સાથોસાથ અજમેરા પરિવારને મારે એક સલાહ કે સૂચન જે કોતે, અન્ય જગ્યાએ તમે જે કાંઈ દાન કરો છો તે ક્રેડિટ કમાવવા માટે કરવું, પણ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને જ્યારે તમે કાંઈ પણ સેવો કે દાન કરો ત્યારે તમારા જીવના મોક્ષ માટે કરવું, કેવળ ક્રેડિટ માટે નહીં, એવી મારી ભલામણ છે. કેમ જે ક્રેડિટ નાશવંત છે અને ભગવાન જો મળે તો યુગો યુગ આનંદ રહે, માટે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ માટે તમે જે મુંગટ કર્યો છે તેનાથી ભગવાન હરિકૃષ્ણ મહારાજ રાજી થાય, પૂજ્યપાદ આચાર્ય મહારાજ રાજી થાય, આ વહાલા સંતો રાજી થાય, એમનો એવો આશીર્વાદ મળે કે અતૂટ શ્રદ્ધા અખંડ નિષ્ઠા ભગવાન હરિકૃષ્ણ મહારાજમાં આખા પરિવારને ટકી રહે, ગમે તેવા દેશકાળમાં પણ ભગવાન શ્રીહરિની નિષ્ઠા જરાય મોળી ન પડે, ભગવાનમાં વધારે ને વધારે હેત થાય. જેમ ઉપરીચર વસુ બહુ મોટો રાજા હતો છતાં પણ એણે ભગવાનમાં જ પ્રીતિ રાખી અને વિપત્તિઓ આવવા છતાંય ભગવાનની આરાધનાથી ઠેઠ ભગવાનના ચરણમાં, ભગવાનના ધામમાં, ભગવાનની સેવામાં પહોંચ્યો અને એની કથાઓ આપણે વાસુદેવના મહાત્મ્ય અહીંયા ગાઈએ છીએ. એમ અજમેરા પરિવારને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એવી સરસ મજાની બુદ્ધિ આપે કે નાશવંત પદાર્થોમાંથી ને નાશવંત કીર્તિમાંથી એમનું મન ઉખડી અવિનાશી ભગવાનની અખંડ સેવામાં, ભગવાનની મૂર્તિમાં લગ્ન લાગે, એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વિરમું છું. જય શ્રી સ્વામિનારાયણ.